నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో వజాయాణం మూలోయే సవసాహూణం. ఆత్మానుశాసన గ్రంథ విరాజమాన છે. આપણે મંગલાચરણ પહેલા કરીએ છીએ અને એના પછી પહેલી ત્રણ ગાથા આપણે એનો હરિલિપ પાઠ કરશું અને પછી જે આજે સાત નંબરની ગાથા ચાલુ થવાની છે એનો આપણે હરિલિપ પાઠ કરશું. સૌથી પહેલા આપણે મંગલાચરણ લઈએ છીએ. શ્રી જીને શાસન ગુરુ નમો નાનાવિધ સુખકાર આત્મ હિત ઉપદેશ દે કરી મંગલાચાર સુહે જીન શાસન મે આત્માનુશાસન શ્રુત જાકી દુઃખ હારી સુખકારી સાચી શાસના જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાની. વંચાય છે છે આમાં એ સ્ક્રીન હિન્દી વાલી જો પુસ્તક હૈ પહેલે હી જો મંગલાચરણ હૈ ઉસકે નીચે હી હૈ એકદમ ફર્સ્ટ પેજ આઈ હું સોહે જીન બધા સાથે ગાજો અહીંયા સામે વંચાશે. સોહે જીન શાસન મે આત્માનુશાસન શ્રુત જાકી દુઃખ હારી સુખકારી સાચી શાસના જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાની ભદ્ર ગુણધારી ભવ્ય કરત ઉપાસના એસે સાર શાસ્ત્ર કો પ્રકાશ અર્થ જીવની કો બને ઉપકાર નાશે મિથ્યા ભ્રમ વાસના તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો જાતે મંદ બુદ્ધિ હુકે હોત અર્થ ભાસના જાતે મંદ બુદ્ધિ હુકે હોત અર્થ ભાસના. પહેલી ત્રણ ગાથા. જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી પ્રભુ કો ઉરદાર આયુ ગ્રંથ રચુ આત્માનુશાસન ભવ્ય જનો કો હૈ શિવકાર હે આત્મન તુ દુઃખ સે ડરતા અરુ સુખ કી વાંછા કરતા ઇસીલીએ મેં દુઃખ હારી અરુ સુખકારી રચના કરતા મધુર વિપાકી ઉપદેશામૃત યદિ કટુ ભી ભાસિત હો કટુ ઔષધિ ગ્રાહક રોગી બન કિંચિત તુ ભય ભીત ન હો. સાતમી ગાથા જે આજે આપણે લેવાની છે. સાત નંબરની ગાથા સચ્ચે શ્રોતા કા સ્વરૂપ. આઠ નંબરના પાના ઉપર છે. ઉપર
ધર્મ કથા કા શ્રોતા હોતા ભવ્ય ઓર નિજ હિત ચિંતક દુઃખો સે ભય ભીત તથા શ્રવણાદિ બુદ્ધિયુત હિત વાંછક સુખ કર ઓર દયા ગુણમય ધર્મસ્ત યુક્તિ અરુ આગમ સે શ્રુતિ મર્યાદા ધારી આગ્રહ મુક્ત ધર્મ વાર્તા સુનતે.
હિન્દી પદ્યાનુવાદ આપણી પાસે છે એટલે હિન્દી ગ્રંથમાંથી આપણે એનો પદ્યાનુવાદ ગાયો. ગુજરાતી ગ્રંથ જો સામે અહીંયા પણ છે. બ્રાઉન કવર જે છે એ આત્માનું શાસન ગ્રંથ છે. ગુજરાતી સામે રાખશો તો એક એક લાઇન તમે વાંચતા જશો. અહીંયા હું પણ સાથે સાથે વાંચીશ તો તમને બહુ મજા આવશે. જો હવે આપણે છ ગાથા આપણી પૂરી થઈ છે. ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત આત્માનું આંટી તમે બેસી જાઓ તમને આપી દેશે કોઈ અંતિ નાખો ગ્રંથ આપો ને સામે ટેબલ આપી દો નામ ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત બહુ જ સુંદર ગ્રંથ ઉપર આપણે સ્વાધ્યાય ચાલુ કર્યો છે. હા વડીલોને કોઈને પુસ્તક જોઈએ તો યંગસ્ટર્સ કોઈ જરાક ઉભા થઈને આપી દે તો ઉભા ન થવું પડે કોઈ ને વડીલો ઉભા નહીં થાવ તમને લોકોને આપી દેશે. જો 7 નંબરની ગાથા છે બહુ સરસ ગાથા છે. પુસ્તક એટલે રાખવાનું કહું છું ગ્રંથ કારણ કે ગુરુદેવજીના પદ્ધતિ રહી છે કે સામે ગ્રંથ રાખો એની સાથે સાથે લાઈન સાથે સાથે વાંચતા જાઓ તો તમને બહુ મજા આવશે. બરાબર 7 નંબરનું પાનું છે મારી પાસે જે પુસ્તક છે પણ તમે ગાથા નંબર 7 કાઢી લો. ગાથા નંબર 7 કાઢી લો પાનું જોઈ લેજો ગાથા નંબર 7 કાઢી. ચલો હવે બધા સેટલ થઈ જાઓ આપણે ચર્ચા પ્રારંભ કરીએ છીએ. ઘણા બધા પોઈન્ટ છે આ ગાથા આખી આપણે આજે પૂરી કરશું. એક એક વિષય આપણો એક એક લેક્ચરમાં પૂરો થાય એ ઉદ્દેશથી આપણે 7 નંબરની ગાથા જોઈએ છે. હવે શું કહે છે જો 5 અને 6 નંબરની ગાથામાં સ્ક્રીન ઉપર પણ આવશે તમારી સામે પુસ્તક છે એમાં પણ વાંચો. 5 અને 6 નંબરની ગાથામાં વક્તાનું સ્વરૂપ આવ્યું જેની આપણે ચર્ચા 2-3 લેક્ચરમાં કરીએ. હવે હું એ રિપીટ નથી કરતી એનું રિવિઝન તમે કરજો. હવે આપણે શ્રોતાનું સ્વરૂપ ચાલુ કરીએ છીએ. શ્રોતાનું સ્વરૂપ આપણે થોડુંક મોક્ષના પ્રકાશકના આધારે પણ આપણે લીધું હતું લાસ્ટ ટાઈમ સ્વામીભાઈએ પણ લીધું હતું. હવે હું આત્માનું શાસન ગ્રંથના આધારે જે શ્રોતાનું સ્વરૂપ આવ્યું છે એની ચર્ચા કરું છું. બરાબર જો એક એક પોઈન્ટ જોજો બહુ જ સરસ પ્રકરણ છે. આ પ્રકરણ ખરેખર આપણી માટે છે કારણ કે આપણે બધા કોણ છે તો કે આપણે બધા શ્રોતા છે. શ્રોતા એટલે શ્રવણ કરનાર એટલે કે સાંભળનાર. જે જીવ ગુરુનો ઉપદેશ સાંભળે છે એને શ્રોતા કહેવાય. તો એ શ્રોતા કેવા હોવા જોઈએ એ શ્રોતાનું લક્ષણ શું છે એમના શ્રોતામાં કેવા ગુણ હોવા જોઈએ કેવી ક્વોલિટીઝ હોવી જોઈએ કેવી વિશેષતા હોવી જોઈએ કેવી યોગ્યતા અને કેવી પાત્રતા હોવી જોઈએ કે જે ગુરુ દ્વારા જે ઉપદેશ આવે છે જે વાણી છૂટે છે તો એને યથાર્થપણે શ્રોતા ગ્રહણ કરે એ ઉદ્દેશથી અહીંયા શ્રોતાનું સ્વરૂપ વર્ણવ્યું છે. એક એક પોઈન્ટ લઉં છું. જો સૌથી પહેલા પ્રથમ પહેલો પોઈન્ટ છે પહેલો પોઈન્ટ બહુ સરસ પોઈન્ટ છે. જો પ્રથમ ભવ્ય હોય શ્રોતા કેવો હોવો જોઈએ ભવ્ય. કેમ? કારણ કે ભવ્યની શું વ્યાખ્યા છે? ભવ્ય જીવ કોને કહેવાય? કે જે જીવમાં જે જીવની પરિણતિમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવાની યોગ્યતા છે એ જીવને ભવ્ય કહેવાય છે. બરાબર છે. તો શ્રોતાનો ઉદ્દેશ શું છે? શું કામ આવે છે જીવવાણી સાંભળવા? શું કામ કરે છે? સ્વાધ્યાય. શું કામ સાંભળે છે? ગુણવાણી. કેમ? કારણ કે એ જીવને રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે. કેમ? કારણ કે મોક્ષ માર્ગની શરૂઆત રત્નત્રયથી થાય છે. બરાબર. અને રત્નત્રય કોણ પ્રાપ્ત કરી શકે? તો કે જે જીવ ભવ્ય હોય. તો જે જીવમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવાની યોગ્યતા છે એ જ જીવ ખરો શ્રોતા છે એમ કહે છે. તો શું કહે છે? પ્રથમ ભવ્ય હોય. કારણ જેનું ભવિતવ્ય જ ભલું થવા યોગ્ય ન હોય. ભવિતવ્ય જેનું ભલું થવા યોગ્ય નથી એટલે કે જેની ભવિતવ્યમાં જ ભવિતવ્યતામાં જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી. સાંભળજો થોડી વાત કડક છે. તો એ જીવ કેટલું પણ સાંભળી લે કેટલું પણ જ્ઞાન કરી લે એ જીવ રત્નત્રય રૂપે નહીં પરણે તો એ સાચો શ્રોતા નહીં કહેવાય. પોઈન્ટ સમજાય છે? એટલે કહે છે કે ભવિતવ્ય જ ભલું થવા યોગ્ય ન હોય તેવા અનઅધિકારી જીવને બોલો. કેવા શબ્દનો પ્રયોગ કર્યો છે? અનઅધિકારી જીવ. તેવો અનઅધિકારી જીવ છે એ જીવને શાસ્ત્ર શ્રવણ ક્યાંથી કાર્યકારી થાય? તો શાસ્ત્ર શ્રવણ એ જીવને કાર્યકારી નહીં થાય. શાસ્ત્ર શ્રવણ થાય એવો ઉદય તો આવી જશે પરંતુ શાસ્ત્ર શ્રવણ કાર્યકારી નહીં થાય. કેમ? કારણ કે જીવ ભવ્ય નથી. હવે બે જીવો છે ને ભવ્ય અને અભવ્ય. તો અભવ્ય જીવ કેટલું પણ સાંભળી લેશે પરંતુ એ ક્યારેક પણ રત્નત્રય રૂપે નહીં પરણાવે. હવે આમાં ઘણા બધાને ઘણા બધા પ્રશ્ન થઈ શકે. અમે અભવ્ય હોઈએ હસું તો અભવ્ય હસું તો આ એક શંકા બહાર મૂકીને આવજો. ખ્યાલ આવે છે? આ પ્રશ્ન જ બહાર મૂકીને આવજો. કેમ? કારણ કે ભવ્ય જીવનું ચિહ્ન બતાવ્યું છે. શું બતાવ્યું છે? કે જે જીવ વેતન તમને તરત આપું છું કે આપણે ગેરંટીથી ભવ્ય છે. પોઈન્ટ સમજાય છે? જો પહેલી વાત કે જે જીવ પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય તત્વની વાત સાંભળે છે એ જીવ કેવો છે? નિયમથી ભવ્ય છે. પહેલો પોઈન્ટ સમજો, જે જીવ પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય તત્વની વાત સાંભળે છે એ જીવ નિયમથી ભવ્ય છે. હવે બોલો, પોતાના ચિત્તને ટટોલજો કે જે પણ અહીંયા આવે છે, જે પણ જીનવાણી સાંભળે છે, જે પણ સ્વાધ્યાય કરે છે, જે પણ ગુરુવાણી સાંભળે છે, પ્રસન્ન ચિત્તથી સાંભળે છે કે નહીં? અરે પ્રસન્ન ચિત્ત વગર તો કોઈ સાંભળશે ને ના આવશે જ. બીજો તરત બહુ થોડોક આપણે કહીએ ને કે સાંભળવા જેવો છે કે આવા બહુ વિચારજો આના ઉપર કે આવા હુંડા અવસર એની પંચમ કાળમાં જ્યાં ખરેખર સત્ય નો સમજો ને કે દૂર દૂર સુધી આમ કેટલો ઓછો પ્રભાવ છે, કેટલા જીવોને આ તત્વ મળ્યું છે. તો આ સાચી વાત કહું, પ્યોર પ્યોર અધ્યાત્મ પ્યોર માર્ગ કેટલા જીવોને મળ્યો છે, આટલા લાખો કરોડો મનુષ્ય છે એમાં. પોઈન્ટ સમજાય છે? અને એમાં આપણને આ તત્વ મળ્યું, આપણને આ વાણી મળી, આપણને આ સાંભળવા મળ્યું, આપણા કાને પડ્યું, તો નિયમથી આવા હુંડા અવસર પીણી પંચમ કાળમાં જેના કારણે કાને આ વાણી પડે છે, જે આ સાંભળે છે, સાંભળવાની રૂચિ બતાવે છે, સાંભળવાની ભગત છે, જિજ્ઞાસા છે, સમજવાની કૌતૂહલતા છે, એ જીવ નિયમથી ભવ્ય છે. હજી એક વાત કહું, આ કાળમાં જે સમ્યક પુરુષાર્થ કરશે ને, આવા આ ઊંડા સુખની પંચમ કાળમાં જે સમ્યક પુરુષાર્થ કરશે, જે તત્વ નિર્ણય કરશે, જે અંતરંગ અભ્યાસ કરશે, જે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરશે, એવા પુરુષાર્થી જીવના અધિક ભવ પણ નથી. ખ્યાલ આવે છે? તો એ રીતે અહીંયા ગુરુદેવજી કહે છે કે બધા જ જીવ અહીંયા ભવ્ય છે. એટલે આ શંકા જ કાઢી નાખવી કે આપણે અભવ્ય હશું તો પહેલી વાત શું આવી શ્રોતા માટે કે જીવ ભવ્ય હોવો જોઈએ. એ તો વાત છે, આપણે કેટલા બધા પોઈન્ટ લખીએ છીએ હંમેશા સમ્યક દર્શન માટેની પાત્રતા યોગ્યતામાં કે એ ભવ્ય હોવો જોઈએ, સંઘની પંચેન્દ્રિય હોવો જોઈએ, સાચા દેવશાસ્ત્ર ગુરુનો શ્રદ્ધાની, આ તો બધી બેઝિક ક્વોલિટીઝ છે કે સાચા દેવશાસ્ત્ર ગુરુનો શ્રદ્ધાની હોવો જોઈએ, મંદ કશાય આ શ્રોતાના લક્ષણ છે. શ્રોતા એટલે સમજાય છે ને આપણે બધા, મંદ કશાય હોવો જોઈએ. ખ્યાલ આવે છે? અને હજી એક વાત કે જેનો સંસારમાં રહેવાનો કાળ હવે થોડોક જ છે, એવા જીવને આ વાત મળશે, સાંભળશે, વિચારશે અને આના ઉપર અમલ કરવાનો ખરેખર પુરુષાર્થ કરશે, તો એ જીવ ખરો શ્રોતા છે, એ જીવ ખરો પાત્ર છે. અને એ જીવનો મોક્ષ કહો, નિર્વાણ કહો, મુક્તિ કહો, સમ્યક દર્શન કહો, એ બહુ નિકટ. એટલો કોન્ફિડન્સ હવે પોતા પર આવવો જોઈએ આટલું તત્વ સાંભળ્યા પછી. સમજાય છે? આટલા વર્ષોનો સ્વાધ્યાય કર્યા પછી દિવસ રાત આ એક જ વાતમાં આપણે રહીએ છીએ અધિકતર સમય, તો હવે એટલો તો કોન્ફિડન્સ આપણો અંદરથી પોઝિટિવ કહો, કોન્ફિડન્સ કહો, સકારાત્મક સોચ કહો, એટલી તો હોવી જોઈએ કે નિયમથી આપણે આ તત્વ રૂપે કે આપણા સ્વભાવ રૂપે રત્નદ્રય રૂપે આપણે નિયમથી પ્રણમવાના છે. આવે છે એટલો કોન્ફિડન્સ? તો સાચા શ્રોતા છે. હજી એવી બધી શંકાઓ અંદરમાં થાય, હા પણ સાંભળીએ તો છે, હા પણ બરાબર છે, હા પણ એવી ઢીલાશ વાળી વાત નહીં જોઈએ. બરાબર ને ખ્યાતિબેન? ખ્યાલ આવે છે? હવે હા પણ ને કરવું તો છે ને થવાનું તો છે ને આ જ કરવા જેવું છે એમ નહીં, કરવું છે ને થશે જ, પ્રણમન થશે જ. સમજાય છે? ખાલી સાંભળવા પૂરતું નહીં રે, એટલો વિશ્વાસ અંદરથી આવવો જોઈએ કે જે ગુરુદેવના પ્રવચન એટલા ભાવપૂર્વક અને સમજવાની જિજ્ઞાસાપૂર્વક સાંભળતા હોય તેની આ પાત્રતા તો સહજપણે અંદરથી કેળવાય છે. તો પહેલો પોઈન્ટ થઈ ગયો. હવે જો બીજો પોઈન્ટ, થોડી ભાષા અને થોડા શબ્દ ઊંચા છે પણ ભાવ બહુ સરળ છે. બરાબર, બીજો પોઈન્ટ જુઓ, વળી જિજ્ઞાસ્ય વૃત્તિ વાળો હોય. શું આવ્યો બીજો પોઈન્ટ શ્રોતા? કેવો હોવો જોઈએ મંદાંતી? જિજ્ઞાસ્ય વૃત્તિ એટલે કે જિજ્ઞાસા, એટલે કે સાંભળવાની સમજવાની એક અંદરથી જિજ્ઞાસા હોવી જોઈએ, ઈગરનેસ હોવું જોઈએ. ખ્યાલ આવે છે? એક ધગત હોવી જોઈએ કે આ વિષયમાં શું છે, અચ્છા જીનાગમમાં આ વિષય પણ છે, આ અનુયોગમાં આ વાત છે, આ અનુયોગમાં આ વાત છે, આ સિદ્ધાંતો છે, આવી સરસ સ્વતંત્રતાની વાત કરી છે, છ દ્રવ્યનું સ્વરૂપ, સાત તત્વનું સ્વરૂપ, ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ, આવી અનેક સિદ્ધાંતો જે જીનાગમમાં ભરેલા છે એને સમજવા માટેની અંદરથી જિજ્ઞાસા જોઈએ. આ તો બધા પરિણામ પોતપોતાએ પોતપોતાના ટટોલવાના છે, કોઈ એકબીજા માટે કોઈ કાંઈ નહીં કરી શકે. ખ્યાલ આવે છે? હવે જિજ્ઞાસા પૂર્વક જે જીવ સાંભળે છે, ટોલમાજી સાહેબે શું લખ્યું? અહો મુજે તો ઇન બાતો કી ખબરી નહીં. કેટલું પણ સાંભળ્યા પછી અચ્છા અરે વાહ કેટલી સરસ વાત છે, આજે તો મજા આવી ગઈ ગુરુદેવશ્રીના પ્રવચનમાં, આજે કેટલો સરસ બિંદુ આવ્યો, અરે કાલે શું આવશે. ખ્યાલ આવે છે? આ વિષયમાં શું છે, એની ગહેરાઈ શું છે, એની ગંભીરતા શું છે, એક એક વિષય ભણવા પાછળની પહેલા તો શ્રોતાને જિજ્ઞાસા જોઈએ. જેવી રીતના ડોક્ટર નું ભણતા હોય તો એને એ મેડિકલ લાઈનમાં કેટલી જિજ્ઞાસા થાય કે પછી આમાં શું એમાં ડિટેલમાં જઈને એનું રિસર્ચ કરે, સ્ટડી કરે. ખ્યાલ આવે છે? તો એવી પ્રકારની એક જિજ્ઞાસા. કોઈ નવી જગ્યાએ જતા હો તો એક જિજ્ઞાસા લઈને જાઓ છો ને? કોઈ વાર ન ગયા હો અને નવી જગ્યાએ જતા હો તો જિજ્ઞાસા લઈને જાઓ છો કે ભાઈ શું હશે, કેવું હશે. તો એવી રીતના અહીંયા જીનવાણીમાં શું ભરેલું છે એને સમજવા માટેની એક જિજ્ઞાસા એક શ્રોતાની એક બહુ મોટી પાત્રતા યોગ્યતા છે. એનું ચિહ્ન છે કે સાચું શ્રોતા છે. સમજાય છે? તો એક જિજ્ઞાસા વૃત્તિ વાળો હોય જો એની પછી કેટલું સરસ લખ્યું છે, કારણ પોતાના હિત અહિતનો વિચાર જાગૃત થઈ, એક એક શબ્દ સાંભળવા પૂરતું નહીં, એના પછી શું વિચાર જાગૃત થઈ હિત અને હિતના કારણો પ્રત્યે સાચી જિજ્ઞાસા જાગ્યા વિના શાસ્ત્ર શ્રવણ ક્યાંથી કરે. મારું હિત શેમાં છે? સમજાય છે? મારું હિત શેમાં છે એવી અંદરથી સમજવાની જિજ્ઞાસા વગર શાસ્ત્ર શ્રવણ સાચા અર્થમાં નહીં કરી શકે. હવે અહીંયા ઘણા, અહીંયા નહીં પણ એક સામાન્ય વાત છે કે ઘણા પ્રકારના જીવો બેઠા હોય જેને અલગ અલગ પ્રકારના અંદરમાં પ્રણામ ચાલતા હોય. જીનવાણી સાંભળતી વખતે કોઈકની અંદરની આખી પાત્રતા યોગ્યતા અલગ હોય. જે ગુરુદેવશ્રીના સમયની વાત કરીએ તો સામે જે જીવો બેઠા હતા, જે પહેલી વાર આ તત્વ ગુરુદેવશ્રીના મુખથી સાંભળતા હતા, એ લોકોની આખી જિજ્ઞાસા કેવી હતી? સમજાય છે? આપણી પણ એવી જિજ્ઞાસા હોવી જોઈએ. અધિકતર જીવોની છે એની કોઈ ના નથી, પરંતુ એક એવી પ્રકારની જિજ્ઞાસા કે ભાઈ મારું હિત શેમાં છે, હિતના કારણો, હિત શેમાં છે, હિત કરવા માટે મારે શું પુરુષાર્થ કરવો જોઈએ, કેવો અભ્યાસ કરવો જોઈએ, કેવો શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ. ખાલી સાંભળીને વાત મૂકી દેવી કે પછી સાંભળેલી વાત ઉપર વિચાર કરવો, જો આપણે અહીંયા બહુ મિસ કરી જઈએ છીએ. અનાદિકાળથી આપણું કામ કેમ નહીં થયું, સમ્યક દર્શન કેમ નહીં થયું, સાચું સુખ પ્રાપ્ત કેમ નહીં થયું? કેમ? કારણ કે સાંભળી તો લીધું પરંતુ જિજ્ઞાસા પૂર્વક એના ઉપર વિચાર આપણે નથી કરતા, અને વિચારથી ચૂકી જઈએ છીએ. એટલે માટે સાંભળવું, ખાલી સાંભળવા પૂરતું રહી જાય છે, એ કર્ણ ઇન્દ્રિયનો વિષય બની જાય છે, પરંતુ એના પર આપણે વિચાર નથી કરતા કે શું સાંભળ્યું, એનો શું અર્થ છે, શું ભાવ છે. અને વિચાર કર્યા પછી આગળ બહુ સરસ પોઈન્ટ આવવાના છે કે વિચાર કર્યા પછી બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એને આપણા જીવનમાં આપણે પ્રેક્ટિકલી કેવી રીતના ઉતારીએ. સમજાય છે? તો એ પ્રેક્ટિકલ અભ્યાસ સુધી પહોંચવા માટે એક જિજ્ઞાસા પૂર્વક જીનવાણી સાંભળવી, વાત સાંભળવી, સાંભળવા પૂરતી ન રાખવી, એના ઉપર વિચાર કરવો, ચિંતન કરવું, મંથન કરવું, કલાકો બેસીને એ સિદ્ધાંતોના ગહેરાઈમાં જઈને એનો નિર્ણય કરવો કે ગુરુદેવશ્રી આજે કીધું બે દ્રવ્ય ભિન્ન છે તો એના પર કેટલો વિચાર ચાલે છે કે બે દ્રવ્ય ભિન્ન છે. ભિન્ન છે એક વાક્યમાં કેટલી વાતો આવી ગઈ? કો બે દ્રવ્ય ભિન્ન છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે એમાં કેટલા કેટલા પોઈન્ટ, કેટલી વાતો, કેટલી ગંભીરતા છે. એ બે દ્રવ્ય ભિન્ન છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં સમર્થ નથી. બે દ્રવ્ય ભિન્ન છે તો બે દ્રવ્ય પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ લઈને બેઠા છે. બે દ્રવ્ય ભિન્ન છે એટલે બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, ભોગતા ભોગ્ય સંબંધ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું સ્પર્શતું નથી. બોલો, આ વિચારધારા ચાલશે ને તો આપણા અંદરમાં શ્રદ્ધાંતરણ થતું રહેશે ને. જયારે જયારે કોઈ એવો ઉદય આવ્યો, કોઈ એવી પ્રતિકૂળતા આવી, કોઈ એવી સિચ્યુએશન બની, કોઈ એવી પરિસ્થિતિ બની, તો આ જે ઇનબિલ્ટ સિદ્ધાંત આપણા જ્ઞાનમાં દ્રઢપણે બેઠા છે એ ઉભરાઈ ઉભરાઈને સામે આવશે અને આપણે એને પ્રેક્ટિકલ એપ્લિકેશન કરી શકશું અને આપણે શાંતિ રાખશું. પોઈન્ટ સમજાય છે? શ્રોતાનો એક બહુ જ આપણે કહીએ ને કે ઉત્તમ આપણે કહીએ ચિહ્ન શું છે કે આ વાત સાંભળીને જે અંદરથી ખૂબ પ્રસન્ન રહે છે, આખો દિવસ ખુશ રહે છે, સમજાય છે, તત્વના જોરમાં રહે છે, વિચારોમાં રહે છે, એનું ભાવવાસન ચાલે છે, બેક ઓફ ધ માઇન્ડ આ વાતો ચાલ્યા કરે છે, એનું ફિલિંગ ચાલે છે, એનો અહેસાસ ચાલે છે, એ સાચો શ્રોતા છે, ભલે બારમાં ગમે તે કરતો. પોઈન્ટ સમજાય છે? તો બહુ સરસ અહીંયા શું વાત આવી કે હિત અને હિતના કારણો પ્રત્યે સાચી જિજ્ઞાસા જાગ્યા વિના શાસ્ત્ર શ્રવણ ક્યાંથી કરે. હવે હિત અને હિતનું કારણ શું છે? આપણું હિત શેમાં છે? વિચાર્યું છે ક્યારે આપણું હિત શેમાં છે અને હિતનું કારણ શું છે? બે વાત છે ને, હિત શેમાં છે ને હિતનું કારણ. બોલો, હિત હિત શેમાં છે, આપણું હિત શેમાં છે, શું છે આપણું હિત, કેવી રીતે થશે આપણું હિત? બોલો પ્રીતિભાઈ, છુપાઈને કેમ બેઠા છો? સામે દેખાવ હું જરા આવો. હા, આપણું હિત શેમાં છે? બોલો બોલો જલ્દી. જે ત્રિભુવન મેં જીવ અનંત, થોડું ઇન્ટરેક્શન હોવું, થોડુંક. હું કઈ નથી કહેતી કે તમે લોકો બોલો, પણ એટલીસ્ટ થોડુંક રિસ્પોન્સ ઇન્ટરેક્શન કરશો ને તો બહુ મજા આવશે. આપણું હિત શેમાં છે? જે ત્રિભુવન મેં જીવ અનંત, સુખ ચાહે દુઃખ તે વ. સુખી થવું એમાં આપણું હિત છે. તો સુખની પ્રાપ્તિ કેવી રીતના થાય? સુખની પ્રાપ્તિ પહેલા તો સુખ કોને કહેવાય એની બધી ચર્ચા પહેલા આવી ગઈ. એ સુખ કોને કહેવાય? તો કે ભાઈ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભાવરૂપે આત્મા પરણમશે ત્યારે એને સાચું સુખ પ્રાપ્ત થશે. અને સાચું સુખ પ્રાપ્ત થવું એ જ ખરેખર આત્માનું હિત છે. કારણ કે સુખ સ્વભાવી આત્મા પરિણતિમાં નિરંતર દુઃખી રહે, આકુલિત રહે, ભયભીત રહે, કષાયવંત રહે, રાગ દ્વેષના ભાવરૂપે પરણમે, એ ખરેખર અહિત છે. હવે થોડું વિચારો કે સવારથી રાત સુધી આપણા પરિણામમાં, આપણા ભાવોમાં શું ચાલે છે? શું ચાલે છે મંદાર્થ? શું ચાલે છે? બોલો, અહિતકારી ભાવો ચાલે છે, અહિત અહિત કરવા વાળા ભાવો ચાલે છે. સમજાય છે? રાગ દ્વેષના પરિણામ છે, પરદ્રવ્ય પ્રત્યેના કરતા ભાવના પરિણામ છે, એકત્વ ભાવના પરિણામ છે, મમત્વ ભાવના પરિણામ છે. એ પરિણામ હિતરૂપ છે કે અહિતરૂપ છે? બોલો, અરે બોલો, હિતરૂપ છે કે અહિતરૂપ છે? અહિતરૂપ છે. આવા મિથ્યા અજ્ઞાન રૂપ, મિથ્યાત્વ રૂપ, મિથ્યા અભિપ્રાય રૂપ ભાવ રૂપે પ્રણમવું એ આત્માનું અહિત છે, હિત નથી. ભાઈ, તો હવે હિત માટે વિચારવું પડશે ને કે હિત શું છે મારું. તો મારું હિત ખરેખર રત્નત્રય રૂપે પ્રણમવું છે. અને રત્નત્રય રૂપે પ્રણમવા માટે મારે સ્વાધ્યાય, ચિંતન, મંથન, ગહેરાઈથી તત્વ સમજવા માટે બેસવું પડશે. તો અંદરથી શ્રદ્ધાન થશે, તો અંદરથી સમજણ સાચી થશે, તો અંદરથી દ્રઢતા આવશે, અને તો અંદરથી નિરાકુરતા, નિર્ભારતા, નિર્ભયતા અને આગળ જતા નિસંગતા થશે. પોઈન્ટ સમજાય છે આખો પોઈન્ટ? તો હિત શું વિચારશો આજે ઘરે જઈને? બોલો, હોમવર્ક આપું છું, શું વિચારશો આજે? શું વિચારશો? હિત અને હિતના કારણ. આપણે શેમાં માનીએ છીએ હિત? હિત શેમાં માને છે? ડિગ્રી મળી જાય, જોબ મળી જાય, બિઝનેસ ચાલુ થઈ જાય. હિત શેમાં માને? હિત હિત આપણું ભલું. અનુજાબેન, હિત શેમાં માનીએ છીએ? હિત. પોઈન્ટ સમજાય છે? ઘર પરિવાર બરાબર રહે, બધા બરાબર રહે, બધાની તબિયત સારી રહે, કોઈને કોરોના ન થઈ જાય, હે ને? એમાં હિત માને છે ને? બીમાર ન થઈ જાય, આ ન થઈ જાય, તે ન થઈ જાય, એમાં જ આપણે આપણું હિત માનીએ છીએ. પરંતુ એ આપણું હિત એમાં છે જ નહીં. અને એમાં શું હિત છે? પરદ્રવ્યનું પ્રણમન તો જે પ્રકારે જેમ થવાનું છે એમ થવાનું છે. તારું હિત તો તારા અંદરમાં, તારા ભાવોમાં થવાનું. તારા ભાવોમાં તારું અહિત થઈ રહ્યું છે અને તારા ભાવોમાં જ તારું હિત થશે. તો અહિત કરનાર કોણ છે? પોતે. અહિત કરનાર પોતે છે તો હિત કરનાર પણ પોતે છે. અહિત ભાવનો જિમ્મેદાર પણ પોતે છે તો હિતકારી ભાવ પ્રગટ કરવાનો જિમ્મેદાર પણ પોતે છે. ગુરુદેવજી કહે છે ને, સંસારમાં રખડવા માટે તું જ જવાબદાર છે અને મોક્ષમાં જવા માટે પણ તું જ જવાબદાર છે. કોઈ તને સંસારમાં રખડાવતું નથી અને કોઈ તને મોક્ષમાં લઈ જવાનો નથી. તો હિત અને હિતના બે શબ્દ એકવાર બોલો જલ્દી, સમ્યક બોલો. હિત અને હિતના કારણો. હિત શું છે ને હિતના કારણો લખજો. આના ઉપર એસે લખજો, પોઈન્ટ લખજો, નોટ્સ બનાવજો, હોમવર્ક કરજો કે મારું હિત શેમાં છે, હિતના કારણ શું છે, હું શું માનું છું, જીનવાણી શું કહે છે, ગુરુદેવ શું કહે છે, આપણે શું માનીએ છીએ, એના ઉપર વિચાર કરજો અને હોમવર્ક કરજો. આ એક એક ગાથા પૂરી થઈ જાય, ગ્રંથ પૂરો થઈ જાય, એ તો થઈ જશે એના કાળક્રમે. પોઈન્ટ સમજાય છે? પરંતુ એક એક ગાથામાં એક એક બિંદુ જે આવે છે એના પર ખૂબ વિચાર કરવો જોઈએ. ચલો આગળ વધીએ છે, થોડું થોડું એનું વિશ્લેષણ કરું છું. વિશ્લેષણ કરવા માટે તો બહુ બધું છે, પરંતુ આપણે સમયની મર્યાદામાં આપો આ ગાથાનો ભાવ સમજી લઈએ. ત્રીજો પોઈન્ટ, બહુ સરસ પોઈન્ટ છે ત્રીજો. વંચાય છે બધાને? સંસાર દુઃખથી ભ ભયભીત હોય, આ ત્રીજો લક્ષણ છે શ્રોતાનો. છે અહીંયા ભયભીત છે આપણે, સેનાથી ભયભીત હોય? સંસાર સેનાથી ભયભીત, સેનાથી ભયભીત હોવો જોઈએ શ્રોતા? આ પોઈન્ટ એટલો ગંભીર છે ને, હું સવારના પર વિચાર કરી લીધો, ખરેખર ખરેખર એમ થતું હતું, ઓહો સેનો ભય હોવો જોઈએ શ્રોતાને, આત્માર્થીને, મુમુક્ષુને સેનો ભય હોવો જોઈએ, અને સેના ભય કયા ભયમાં પડ્યા છે, કયા ભયમાં પડ્યા છે? સાત પ્રકારના ભય છે ને, ખ્યાલ છે? સાત પ્રકારના ભય છે, સમ્યક ભય, સાત પ્રકારના ભય છે. અજ્ઞાની નિરંતર સાતે પ્રકારના ભયથી ગ્રસ્ત છે અજ્ઞાની, અને જ્ઞાનીને, અજ્ઞાનીને જે સાત ભય છે ને, જ્ઞાનીને એમાંથી એકે ભય નથી. ચલો યાદ કરશો અજીતભાઈ, સાત પ્રકારના ભય ગયા છે, અહીંયા નથી લખ્યું, હું તમને કહું છું. સાત પ્રકારના ભય જે ઘણા વખતથી સામે જઈને ખ્યાલ હશે, હું પૂછતી નથી નામ લઈને. સાત પ્રકારના ભય, આલોક ભય યાદ કરજો, આલોક ભય આપણા અંદરમાં ઠૂસી ઠૂસીને ભય ભયરો છે, આ બધા ભય, ખોટા ભય, સમજાય છે? અને અહીંયા કે જે શ્રોતા, એની પાત્રતા, એની યોગ્યતા કેવી હોવી જોઈએ, એ ખરેખર કયા ભયથી ભયભીત હોવો જોઈએ, અને આપણે કયા ભયથી ભયભીત છે, સમજાય છે? ફર્સ્ટ ભય આલોક ભય, આ લોક સંબંધીનો ભય, બુઢાપામાં કોઈ મારી સેવા કરશે કે નહીં, પોઈન્ટ સમજાય છે? હવે ગણી લેજો, તમે લખી લેજો પોઈન્ટ, એક એક નથી કહેતી. એટલો બધો ભય, ભય એટલે ઇનસિક્યોરિટી કહીએ ને, ખ્યાલ આવે છે? આ લોક સંબંધી ભય, પુણ્યનો ઉદય રહેશે કે નહીં, પૈસા રહેશે કે નહીં, હેલ્થ બરાબર રહેશે કે નહીં, ખ્યાલ આવે છે? સમજાય છે? અરે એટલી મૂર્ખતા ભરી છે, એટલું અજ્ઞાન ભર્યું છે, કોઈ વૃદ્ધ વ્યક્તિને જોઈને આપણે તો જઈને વૈરાગ્ય નો ભાવ ગ્રહણ કરવાની વાત તો અલગ છે. આપણે શું વિચાર, ભાઈ મારે આટલી ઉંમર નથી જોતી, ભાઈ મારે આટલું આટલી આટલું નથી જીવવું, વાહ મારે આ બુઢાપો નહીં જોયે, કેવો છે બુઢાપો, કેવી પરાધીનતા છે, શું છે શું નહીં, ક્યાં 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 આપણા વિકલ્પનો ઉપયોગ ચાલે, અને શું હોવું જોઈએ કે એ વૃદ્ધ અવસ્થા જોઈને વૈરાગ્ય પામો, એ વૃદ્ધ અવસ્થા જોઈને શરીરની અવસ્થા અને શરીરની સ્થિતિનું જ્ઞાન કરો ભાઈ, કે આ શું છે શરીરની સ્થિતિ. અરે આપણે ઈચ્છું કે મારે ગુરુ નથી થવું, મારે આટલું આટલું મોટું આયુષ નથી જોતું, તો નહીં નહીં થાય ને, આયુ કર્મમાં ફેરફાર થઈ જશે ને, આંટી માસી પાછળ બધા બાઓ થઈ જશે ને ફેરફાર. અરે આયુ કર્મનો નિષેક તો જ્યાં સુધી છેલ્લો એનો નિષેક, જ્યાં સુધી ઉદય છે નિષેક, ઉદયમાં આવશે આવશે ને આવશે, અને જયારે ખરવાનો હશે ત્યારે તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તો બચી નહીં શકો, અને ગમે તેટલો છૂટી જાઓ છૂટી જાઓ છૂટી જાઓ કરશો તો છૂટી નહીં શકો. બસ આ એક ચિંતન, આ એક વિચાર, એક નિર્ણય, હકીકતનું જ્ઞાન, ફેક્ટ ઓફ લાઈફ, સમજાય છે? આપણા અંદરમાં એક અમુક વાતો, કાલે અમારે એક સ્વાધ્યાય થયો, તેમાં ઘણી બધી આ વાત કહી, અમુક આત્મા સંબંધી, સંસાર સંબંધી, વિશ્વ સંબંધી, અમુક ક્રીમ બેઝિક ફંડામેન્ટલ સિદ્ધાંત પ્રિન્સિપલ, એટલા બધા દ્રઢપણે આપણી આપણી પ્રણતિમાં એટલા બધા કોતરાઈ જવા જોઈએ કે આપણું જીવન એ પ્રમાણે આખું વણાય. ખાસ યંગસ્ટર્સ ને, ખાસ બધાને, યંગસ્ટર્સ બધા માટે આ વાત છે, ખ્યાલ આવે છે? એટલે માટે આ એટલી સરસ ગાથા છે, અને ઇમ્પોર્ટન્ટ માર્ક કરી રાખજો કે ક્યારે બે ચાર મહિના પછી પણ મન થાય ને તો આ ગાથા સામે રાખીને એના ભાવને વાગોળજો. બધા માટે છે, મારા માટે પણ છે, એના ભાવને વાગોળો જોઈએ કે શું અહીંયા શ્રોતાનું સ્વરૂપ કેવી, એની યોગ્યતા કેવી, પાત્રતા માતાજી જેવા શ્રોતા, ગુરુદેવશ્રીના, સોગાનીજી જેવા શ્રોતા, કેટલા બધા જેવા જીવો શ્રોતા ગુરુદેવના સાચા, કે વાણી છૂટી અહીંયા કામ થઈ ગયું, એવી ગ્રહણ કરી એવા સાચા ભાવથી, આમ કેને કે ગ્રહણ કરવા માટે તૈયાર છે, બસ એ વાત આવે અને અંદરમાં એ વાતનું પ્રણમન થઈ જાય, કાર્ય થઈ જાય, પુરુષાર્થ એવો ઉપડે કે પ્રજ્ઞાની પટ્ટીને રાગ અને જ્ઞાન જુદા છે, કાર્ય કરીને ઉભો થઈ જાય, સાચો શ્રોતા. ચલો શું કીધું, આલોક ભાઈ, બીજો ભાઈ, બીજો ભાઈ આલોક ભાઈ, સમજાય? આલોક ભાઈ, હમણાં તો ભય 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 ભયનું વાતાવરણ છે ને, આલોક સંબંધી ભય ફેલાયેલો છે ને, જગતના જીવ આત્માર્થીઓમાં નહીં હોવો જોઈએ ને આલોક ભય. આલોક ભય જ્યાં જો ત્યાં, અડધી ચર્ચા તો અડધા કોરોનાની જ કરતા હોય, મને બસ આ જ એક ટોપિક છે, કોરોના વેક્સિન, કોરોના વેક્સિન, કોરોના વેક્સિન, બસ આ જ ચર્ચા છે, બીજું કોઈ ચર્ચા જ નથી. કે કેટલો ભય ભય દેખાય છે, સાચી વાત સમજાય છે? ભય ભય દેખાય છે, અરે કેટલો ભયભીત છે તું એક આ શરીરના રોગથી, અને આ તો રોગની ખાણ છે. ત્રણ વસ્તુ હંમેશા હેમંતભાઈ કહેતા હોય છે, ત્રણ હંમેશા કહેતા, ઘણા બધા સ્વાધ્યાયમાં ત્રણ વાત ઘણા બધા વખતથી આપણે સાંભળીએ છે, આ શરીર છે એ રોગની ખાણ છે, યાદ રાખજો શરીર છે. હવે એક પોઈન્ટની અંદર પોઈન્ટ પોઈન્ટ આવશે, પણ હું સાત ભય પૂરા કરીશ એની ગેરંટી આપું છું, હે? હા, એટલે તમે એમ ના સમજતા કે આ લોક ભય, આ લોક ભય, પણ બીજો ભય ગયો, બીજો ભય પણ આવશે. તો આ શરીર છે એ રોગની ખાણ, યાદ રાખશો ત્રણ વસ્તુ, મને બધા કનેક્ટ થાવ અને આમ ખાલી આવીને બેઠાથી છે બોલો જયજીવન બોલશે સાડા અગિયાર થશે છૂટો એમ નહીં કરો. આ બહુ અમૂલ્ય સમય છે, અમૂલ્ય વખત છે, અમૂલ્ય વાત છે, અમૂલ્ય અવસર છે, આવા અદભુત આયતનો વાંધા છે એનો સદુપયોગ કરો ભાઈ. આખું જીવન હવે જેટલું બાકી છે ને આમાં રાખો, આમાં નાખો, બસ આ જ કરો બીજું. આખી દુનિયાને છોડી દો, ચિંતા છોડી દો, બધું છોડી દો. શું આવશે સાથે વિચાર કરજો. ચલો શું કહી દીધી, આ શરીર છે એ રોગની ખાણ છે, સમજાય છે. રાગ છે ને રાગ એ ભવની ખાણ છે. તમને કઈ યાદ કરજો, તમને મંદિરમાં આમ તેમ મળીશ ને પૂછીશ ઉભા રાખીને. હા, શરીર છે રોગની ખાણ છે, રાગ છે એ ભવની ખાણ છે. ભવ ભવ રાગના ભાવથી શું થશે, ભવ વધશે, સમજાય છે. એવા ભાવથી ભવ રાગ રોગની ખાણ. રાજીવભાઈ રાગ છે રોગની ખાણ છે, રાગ છે એ ભવની ખાણ છે. સારું સાંભળો છો બધા, બરાબર. શરીર છે એ રોગની ખાણ છે, રાગ છે ભવની ખાણ છે, અને આત્મા છે એ આનંદની ખાણ છે. તો જેમાં જે હોય એ નીકળે ને, જેમાં જે ભરેલું છે એ નીકળશે ને, પ્રાપ્તની પ્રાપ્તિ થાય ને. તો રાગ રોગ અને શરીર, શરીર શરીર રાગ અને આત્મા. તો આત્મા એ આનંદની ખાણ છે. તો એનું લક્ષ્ય કરશો તો આનંદનો અનુભવ થશે, રાગનું લક્ષ્ય કરશો તો દુઃખનો અનુભવ થશે, અને શરીરનું લક્ષ્ય કરશો તો આકૃતાનો પાર નથી. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે આખી વાત હશે. આલોક ભય, પરલોક ભય. પરલોક ભય, અહીંયાથી ક્યાં જઈશ, મરીને ક્યાં જઈશ, ક્યાં જઈશ, ક્યાં જઈશ. અરે તું તારો ભવ, તારો વર્તમાન સમય, તારા વર્તમાન પ્રણામ, તારો વર્તમાન અભિપ્રાય સમ્યક કરને, પછી ક્યાં જઈશ ની ક્યાં વાત છે. ખ્યાલ આવે છે? તો આલોક ભય, પરલોક ભય, મરણ ભય સૌથી ખતરનાક. મરણ ભય અંદરમાં ભરેલો છે બધાને. મરણ ભય, હું મરી જઈશ તો, મરી જઈશ તો, મરી જઈશ તો. ખ્યાલ આવે છે? અરે આત્મા છું હું, જ્ઞાયક છું હું, પરમાત્મા છું હું, શરીરથી રહી તેવો ચૈતન્ય તત્વ છું હું. ક્યારે જન્મતો નથી ને હું, ક્યારે નહીં જન્મું, નહીં મરતા, નહીં ઘટતા, નહીં બળતા. નહીં જન્મું, નહીં મરતા, નહીં ઘટતા, નહીં બળતા. હું એવો ચૈતન્ય પિંડ, ચૈતન્યની ખાણ, આનંદની ખાણ, સુખની ખાણ છું કે હું ક્યારે જન્મતો નથી ને ક્યારે મરતો. મને બહુ વિચાર આવતો હતો કાલે કે આપણને એમ ત્યાં મરી જશો કોરોના. અરે કોરોનામાં તાકાત, પોતાની સાથે વાત કરજો. કોરોનામાં તાકાત હોય, ખ્યાલ આવે છે? કોઈ પણ રોગ, કોઈ પણ રોગમાં અગર તાકાત હોય. હમણાં શક્તિઓ ચાલે છે ને ગુરુદેવશ્રીના સવારના પ્રવચનોમાં, શક્તિઓ ચાલે છે ને. વિચારી જીવનમાં શક્તિ ચાલી ત્યારે એ કોરોનામાં તાકાત હોય તો મારા અંદરમાં રહેલી સમ્યકભાઈ જીવત્વ શક્તિને મારીને બતાવે તો હું મર. કોને મારીને બતાવે બોલો જલ્દી, કોને? જીવત્વ શક્તિને હામ કરે, હમલો કરે, મારે કઈક તો ચોટ પહોંચાડે તો મને કોઈ ખતરો છે, પરંતુ મારી જીવત્વ શક્તિ સુધી કોરોના પહોંચે છે. બોલો જલ્દી બોલો. આજે તો ભય અહીંયા કાઢી જજો. અને સુમિતભાઈ ખ્યાલ આવે છે? અડધાને તો નથી, અડધાને છે, અડધાને થોડો છે, અડધાને મિક્સ છે, અડધાને આમ છે તેમ છે. જે હોય તે ગુરુદેશીના શરણોમાં બધો ભય નાખીને જજો આજે. ખ્યાલ આવે છે? તો જીવત્વ શક્તિ સુધી કોઈ પહોંચી શકે તો ડરશે, પરંતુ મારી જીવત્વ ચિત્તિ દ્રષ્ટિ જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ સર્વદર્શિત્વ સર્વજ્ઞત્વ આદિ કે અનંતની શક્તિ અંદરમાં ભરી છે, કોઈ રોગ અને રાગ પહોંચે તો મને કોઈ ભય છે. તો બોલો, ભય નીકળી ગયો? આલોક પરલોક અને મરણનો ભય, મરણનો ભય નીકળી ગયો? ફેક્ટ સમજાઈ ગયું કે આત્મા શરીરના સંયોગમાં જેટલો કાળ રહેવાનો છે રહેવાનો છે. શરીર અને આત્માનો એક ક્ષેત્ર અવગાન સંબંધ નિશ્ચિત છે. આયુ કર્મનો ઉદય નિશ્ચિત છે, એનું ખરવું નિશ્ચિત છે, એનો ઉદય પૂરો થવો નિશ્ચિત છે, એની સ્થિતિ નિશ્ચિત છે. નિશ્ચિત છે, નિશ્ચિત છે, નિશ્ચિત છે. એ સમયને જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકર પણ બદલી નહીં શકે, સમજાય છે? નહીં બદલી શકે. વાત સમ્રાટ મહાબલ સેનાની ઉસ ક્ષણ કો ટાલ સકેગા ક્યા, અશરણ મૃત કાયા મે અર્ષિત નિજ જીવન ડાલ સકેગા. હવે તો રોજ આ બારા ભાવના, મેરી ભાવના, સમાધિ પાઠ, આ બધા પાઠ કરવા જોઈએ. આ બધું બધું અહીંયા આવીને આવું બધું સમાધિ પાઠ. હવે અમારી ઉંમર તો જો સમાધિ પાઠ કરવા, અરે કોઈ ભરોસો નથી ઉંમર ઉંમર. જેટલું બને એટલું આપણે કહે ને, ગ્રહણ કરીને જાઓ, અહીંયાથી લઈને જાઓ, ભાતું બાંધીને જાઓ, સત્ય જ્ઞાનનું ભાતું બાંધીને જાઓ. એ આગળ કામ આવશે, બીજું કાંઈ કામ નથી આવવાનું. બધું અહીંયા ને અહીંયા પડ્યું રહેવાનું છે ગમે તેટલું હોય. પોઈન્ટ સમજાયું? તો કયા ભાઈ થયા? ત્રણ થયા. કયા કયા થયા? आलोक, वेरी गुड, आलोक भाई, परलोक भाई, मरण भाई, वेदना भाई, वेदना समझाए, कोई नी पीड़ा जोई ने, कोई नी वेदना जोई ने, कोई नी बीमारी जोई ने, सौ पहला शू थे आपने अने पाछ अज्ञान भाव में तो बोलवा में तो शू हुआ, हे भगवान मने आवी वेदना, मने आवी पीड़ा क्यारे नहीं आपता, बराबर ने, तो भगवान आपे छे, चलो आ बधी वात तो अहींया मुमुक्षु समाज में तो शू करवी, अरे परंतु एवो कोई विकल्प ना आवे जे के मने आवुं ना थाय, मने आवी वेदना ना आवे, मने आवुं बीमारी ना आवे, मने आवुं वृद्धावस्था ना आवे, आवुं ना आवे, आवुं ना आवे, अरे तू कोण छू एनो निर्णय कर, एटले के छे श्रोताना स्वरूप में मोक्षा प्रकाशन में आई छे ने, कोण छू, तारू शू स्वरूप छे, समझाय छे, आ परिणाम शू थई रह्या छे, चरित्र शू बनी रह्यू छे, ख्याल आवे क्यांथी आवी अहीं मे धर्म जन्म धारण कर्यो छे, क्या जई शू स्वरूप छे, आ परिणाम थई रह्या छे, एनु शू परिणाम, एनु शू फळ आवशे, अने आ दुःख जे थई रह्यो छे एने दूर करवानो कोई उपाय छे के नहीं, आवा प्रश्न श्रोताओना ज्ञानमां भावमां प्रणाममां रोज थवा, बराबर, तो केटला थया, आलोक भाई, परलोक भाई, मरण भाई, वेदना, चार थई गया, हवे अ अ वाळा छे बधा, स्टार्टिंग विथ अ, अकस्मात भाई, अगुप्ती भाई अने अरक्षा भाई, थई गया सात थई गया ने, अकस्मात, अकस्मात भय समझाय छे, भूकंप आवी जशे आम थई जशे तेम थई जशे, कोई बीमारी पाछी आवी जशे तो आम, अकस्मात कई अकस्मात थई जशे तो एनो भय सताव्या करे जीव, अगुप्ती, अगुप्ती भय के मारी कोई गुप्त वात बार न पड़ी जाए, कोई समझाय छे, कोई खोटी वात बार न पड़ी जाए, कोई गुप्त वात बार न पड़ी जाए, एनो भय, कई खोटा काम केम करे छे, पछी गुप्त वात बार पड़ी जाय, एनो भय, एना भय मां रहे छे, एना भय मां, तो खोटा काम ज नहीं करने, खोटा प्रणाम ज नहीं करने, खोटी क्रिया ज नहीं करने, खोटी मन वचन कायनी प्रवृत्ति ज नहीं करने, जीवन एटलू बधु निर्मल, एटलू बधु विशुद्ध, एटलू बधु पवित्र, एटलू बधु पात्रताथी भरी दो, के कोई आवा बधा भय थी आपणुं जीवन पूरु न थई जाय, समझाय, एक भय ने पोषवामां आखू जीवन पूरु थई जाय, समझाय छे, तो अगुप्ती भय, अकस्मात भय अने अरक्षा भय, अरक्षा मारी रक्षा करशे के नहीं, मारो आम थशे के नहीं, इनसिक्योरिटी को अरक्षा को तो ये अरक्षा है, तो अहींया के छे अज्ञानी तो एवा खोटा सात भय थी भरेलो छे, ग्रसित छे, अहींया के छे श्रोता जे छे साचो श्रोता होय ए कया भय थी, कयो भय होवो जोईए एने, तो के एने अहींया केटलू सरस लख्युं छे, संसार दुख थी भयभीत होय, आ चतुर गति रूप संसार चक्रना रौद्र अने भयंकर दुखों जेने ख्याल के भय न होय तेवो जीव संसार दुख मोचक करवा वाला आप वचन क्याथी सांभळ, सु गजबनी लाइन लगी, संसार दुख नो छेद करवा वाला आपना वचन केवी रीतना सांभळशे अगर तने संसार नो भय ज नहीं, अनुजा ने ख्याल आवे छे, संसार नो भय, अरे कंपारी छूटी जाए, रुवाटा उभा थई जाए, नरक निगोदना दुख अने नरक निगोद नी प्रतिकूलता अने त्यानी वेदना, त्याना जे पण उदय, जे पण संयोग अने जे पण परद्रव्य क्षेत्र काळ भाव नु स्वरूप छे ए विचारी ने खरेखर आत्मार्थी कापी उठे, तो दौलतराम जी पहली धार में चार गति ना दुख लेखा के नहीं बोले, तिल तिल करे देह के खंड, असुर भिड़ावे दुष्ट प्रचंड, बालपने में ज्ञान न लयो, तरुण समय तरुणी रत रहो, अर्ध मृतक सम बूढ़ा पनो, कैसे रूप लखे आपनो, एक एक गाथा वाचो, पास्ट पास्ट अगर आपने जोवू छे तो छ ढाणानी पहली ढाळ जो के केवा केवा दुख भोगवीने आव्यो, अने हजी भय ज नथी, भय ज नथी,